તારીખ 12/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 241
ચાલે છે 570 11મો પેરેગ્રાફ ઉપરનો સૌથી પહેલો પેરેગ્રાફ પત્રનો વિષય સત્સંગનું મહત્વ દર્શાવવાનો છે. ધર્મ સાધનમાં સૌથી આત્મકલ્યાણના હેતુભૂત સત્સંગ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. અને કેમ તે સર્વોત્કૃષ્ટ સાધન છે એ બતાવવા માટે આ પત્ર લખ્યો છે. પ્રથમ તો સત્સંગની ઓળખાણ થવી જીવને તકલીફ છે. સત્સંગની ઓળખાણ થવામાં બે વાત છે. સત્સંગ મુમુક્ષુઓ મુમુક્ષુ વચ્ચે પણ ચાલે છે અને સત્સંગ જ્ઞાની અને મુમુક્ષુ વચ્ચે પણ ચાલે છે. બંને સત્સંગ છે. જ્ઞાની અને મુમુક્ષુ વચ્ચે જે સત્સંગ ચાલે છે તે તો યથાર્થ સત્સંગ છે, પરમ સત્સંગ છે. મુમુક્ષુ અને મુમુક્ષુ વચ્ચે સત્સંગ ચાલે છે એમાં ક્યાંક યથાર્થ ચાલે છે અને ક્યાંક અયથાર્થ ચાલે છે. અથવા જ્ઞાનીની આજ્ઞા અનુસાર, જ્ઞાનીએ દર્શાવેલી પદ્ધતિ અનુસાર જો સત્સંગ ચાલે છે તો તે યથાર્થ ચાલે છે, ભલે તે મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચેનો સત્સંગ હોય. એ પ્રકારે યથાર્થ સત્સંગ છે એમ ઓળખાણ થવી જરૂરી છે. જે સત્સંગ આત્મકલ્યાણકારી હોય તે સત્સંગ યથાર્થ છે. જે સત્સંગ કરતા આત્માને સતનો રંગ ચડે, જે સંગ કરતા સતનો રંગ ચડે એટલે આત્માનો રંગ ચડે તે સત્સંગ યથાર્થ છે. જે સત્સંગમાં આત્મકલ્યાણના માર્ગે વિચરનારા મહાત્માઓના ગુણાનુવાદ થતા હોય, એમના સચ્ચારિત્રની ચર્ચા થતી હોય એ સત્સંગ યથાર્થ છે. જે સત્સંગમાં આત્મકલ્યાણકારી સિદ્ધાંતોની ચર્ચા થતી હોય તે સત્સંગ પણ યથાર્થ છે. સત્સંગના પાઠમાં એવી કેટલીક વાત રૂપાલુદેવે મોક્ષમાળામાં લખી છે. જે મોક્ષમાળા એમણે 70મા વર્ષે લખી છે, છમા પાઠ છે સત્સંગ. અને જિજ્ઞાસાથી પ્રશ્નો થાય એ પ્રકારે સત્સંગ ચાલવો જોઈએ. જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થતી હોય, આત્મજ્ઞાન અને આત્મધ્યાન એ સંબંધેની ચર્ચા વિચારણા થતી હોય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધાતો હોય એટલે નિર્ણય બંધાતો હોય કે આવી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગની અંદર સ્થિર રહેવું, અચલ રહેવું, એવો જ્યાં નિર્ણય થતો હોય એટલે મક્કમતાનો ગુણ કેળવાતો હોય. જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, સત્સંગમાં શું થાય બીજી ચર્ચા આડેબળી નહીં, કોઈની ટીકા ટિપ્પણી એ પ્રશ્ન નથી, તત્વના તત્વજ્ઞાનનો વિષય ચર્ચાતો હોય, કોઈ વ્યક્તિને અનુલક્ષીને ચર્ચા ન થતી હોય, તત્વને અનુલક્ષીને ચર્ચા થતી હોય, એવી તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં સિદ્ધાંતની ચર્ચા થાય એટલું ન લીધું, સરળ સ્વભાવથી એટલું વિશેષ લીધું છે. એમાં એમ કહેવા માગે છે કે સિદ્ધાંત જ્ઞાન એક એવું જ્ઞાન છે કે સવળું સરળતાથી સવળું લેવાય તો આત્મકલ્યાણકારી થાય, અને અસરળતાથી અવળું લેવાય તો આત્માને નુકસાન કરનારું થાય. એટલે સિદ્ધાંતનું જ્ઞાન છે એમાં સરળતા ઘણી જરૂરી છે, ઘણી આવશ્યક છે. કેમ કે સિદ્ધાંતની અંદર અનેક સ્તરે એ સિદ્ધાંતનો વિષય ચાલેલો હોવાથી કોઈ વાર સિદ્ધાંતમાં પરસ્પર વિરુદ્ધતા પણ ભાસે લાગે. સમજનાર જીવ જો સરળ પરિણામી હોય તો એ સિદ્ધાંતનો વિચાર આત્મકલ્યાણના હેતુથી થાય, કેમ કે બે જગ્યાએ આત્મકલ્યાણ જ કહ્યું છે. જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, સરળ એટલે આત્મકલ્યાણના દૃષ્ટિકોણ પૂર્વક, એ સિવાયના બીજા કોઈ દ્રષ્ટિકોણ પૂર્વક નહીં. હવે નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત છે, દ્રષ્ટાંત લઈએ તો નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા ઉપાદાનની મુખ્યતા આવે છે, અને દર્શન મોહના અનુભાગને તોડવા અર્થે દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષના નિમિત્તને બહુમાનથી સ્વીકારીને અનુસરવાનો પણ ઉદ્દેશ આવે છે. હવે જીવની જો સરળતા ન હોય તો દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષના નિમિત્તની વાત આવે તો એમ કહે કે આ તો નિમિત્તાધીન દ્રષ્ટિની વાત થઈ ગઈ, અમારે કઈ નિમિત્તનું કામ નથી, નિમિત્તના લક્ષ્ય રાગ થાય છે એમ સિદ્ધાંત બોલે છે, અમારે તો વિતરાગતા જોઈએ. એ સરળ સ્વભાવ નથી. સરળતા વાળો તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે એમ લે છે. અને એકાંત નિમિત્તનો પક્ષ કરનારા ઉપાદાનની વાત આવે ત્યારે એને એ વાતનો અણગમો થાય છે કે તમે નિમિત્તને ઉડાડો છો, નિમિત્તનો નિષેધ આવે. સ્વરૂપમાં અંતર્મુખ થવા અર્થે બાહ્ય પરિણામનો નિષેધ કરવાના હેતુથી શુભભાવ અને નિમિત્તનો નિષેધ પણ આવે. ઉપદેશ તો બંને પ્રકારે આવશે, પણ જો સરળ સ્વભાવથી એનો વિચાર થાય તો આત્મકલ્યાણનો હેતુ થાય, નહીતર આત્માના અકલ્યાણનો હેતુ થાય. જ્યાં મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થાય, જીવ પરિભ્રમણથી મુક્તિ પામે અથવા પોતાને થતા દોષથી કેમ છૂટે એ વાત ઉપર પુષ્કળ ચર્ચા થાય, થોડી ચર્ચા ન થાય પણ પુષ્કળ વિવેચન થાય, અનેક પડખેથી વિવેચન થાય, એવો સત્સંગ તે યથાર્થ સત્સંગ છે અને એવો સત્સંગ તે મહાદુર્લભ છે. એવો સત્સંગ જગતમાં સર્વત્ર પ્રાપ્ત થતો નથી, ક્વચિત જ ક્યાંક જ હોય છે. એટલે એ પ્રકારે જીવને સત્સંગની ઓળખાણ થઈ હોય અથવા જીવને સત્પુરુષની ઓળખાણ થઈ હોય તો એ બહુ મહાભાગ્યની, મહાન ભાગ્યની એ નિશાની સમજવી. અનંતકાળમાં એકવાર પણ એ ઓળખાણ નથી થઈ, એકવાર પણ ઓળખાણ નથી થઈ. સાચી મુમુક્ષુતા પ્રાપ્ત થઈ એટલે કે અંતરથી સંસારથી છૂટવાની કામના થઈ ઓળખાણ થાય, એ સિવાય થાય એની કેમ કે દ્રષ્ટિ મલિન રહે છે, બીજી કામનાઓ પડી છે એનાથી દ્રષ્ટિ મલિન રહે છે. એટલે એવી ઓળખાણ થવી જીવને બહુ દુર્લભ છે. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ હોય તો એવી ઓળખાણ થવાથી નિશ્ચય કરી આજ સત્સંગ અને સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તો નિશ્ચય કરીને એટલે ચોક્કસપણે આ યથાર્થ સત્સંગ છે અથવા સત્પુરુષ છે એવી ખાતરી પોતાને થઈ હોય, સાક્ષી ભાવ એટલે આત્માએ અંદરથી સાક્ષી પૂરી હોય એને સાક્ષી ભાવ અથવા ખાતરી કહેવામાં આવે છે. એવો ભાવ ઉત્પન્ન થયો હોય તો એ જીવે શું કરવું, એ મુમુક્ષુએ બહારમાં શું કરવું અને અંદરમાં શું કરવું, બે વાત કરશે, બે જગ્યાએ ફેરફાર કરવાનો રહે છે. સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, એણે સંસારની પ્રવૃત્તિને સંકોચવી, સંસારના કાર્યોની પ્રવૃત્તિને સંકોચવી અથવા વ્યવસાય હોય તેને સંકોચવો. એટલે વેપાર ધંધામાંથી નિવૃત્તિ લેવી એમ કહે છે ને, સાવ નિવૃત્તિ ન લેવાય એવા સંયોગો હોય. જેમ કે કોઈ વિશ્વાસુ માણસને નોકરી રાખવું હોય કે ભાગીદારી આપવી હોય તો આ પગ છૂટો રહે અને આવી જઈ શકીએ ગામમાં કે બહાર ગામ, એવી ધંધામાંથી ફુરસદ મળે તો સત્સંગ કરવો છે, પણ કામ આવી પડે તો ત્યાર તે દિવસે નથી કરવો, એમ ચાલે એવી બધી ગોઠવણી કરવી જોઈએ. અને કરવા ધારે તો થઈ શકે છે, એવું કરવા ધારે તો થઈ શકે છે, એમાં સરળ પરિણામે એ વાતને સ્વીકારવી અને અસરળ પરિણામે દલીલબાજીમાં ઉતરવું નહીં, ખોટી માથાકૂટ છે. કેમ કે અમે તો બધો અનુભવ કરેલો છે, એમાં કોઈ એમ કે ના ના બહુ ધંધો હોય એટલે કામ ટાઈમ ન મળે એ વાતમાં કાંઈ માલ નથી. તને ખાવાનો સમય મળે છે, તને ઊંઘવાનો સમય મળે છે, માંદો સાજુ હોય તો હોસ્પિટલે ખબર કાઢવાનો સમય, અને માંદો પડ્યો હોય તો હોસ્પિટલમાં દાખલ થવાનો સમય પણ મળે છે. આમ કે મરવાની ફુરસદ નથી, પણ વાત ખોટી છે. જ્યાં જ્યાં મહત્વ લાગે ત્યાં ત્યાં એ સમય કાઢીને જાય છે. સત્સંગનું મહત્વ આવ્યું હોય તો એ નિયમિત રીતે પોતાના કાર્યને વ્યવસાયને એવી રીતે ગોઠવે કે જેથી એ નિયમિત રીતે સત્સંગને આરાધી શકે, ઉપાસી શકે. એ વાત થઈ પુરુષ વર્ગ માટે. સત્સંગ તો ભાઈઓએ પણ કર્તવ્ય છે અને બહેનોએ પણ કર્તવ્ય છે. અને બહેનોને ઘરનું કામ હોય છે, પુરુષોને બજારનું કામ છે. તો બહેનોને ઘરનું કામ છે અને ઘરના કામમાં રસોઈ વાસણ કપડાં જે કાંઈ હોય તે પરિસ્થિતિને અનુકૂળ, એ તો પોતાના હાથની વાત છે. પુરુષોને કેટલાક કાર્યો પોતાના હાથની વાત નથી. નોકરી હોય તો નોકરીની હાથ વાત પોતાના હાથની નથી, ને ધંધામાં પણ બીજાઓ સાથેનો પ્રસંગ છે. ઘરમાં તો કોઈ બીજાને સાથે પ્રસંગ નથી, બધા ઘરવાળા પોતાના પોતિકા છે, પારકા કોઈ નથી. તો એમાં તો જેવું એડજસ્ટમેન્ટ કરવું હોય એવું થઈ શકે, એટલે એમાં પણ બાનાબાજી ચાલે એવું નથી. એ તો વધારે સહેલું છે, એટલે એની ચર્ચા બહુ લાંબી કરવા જેવી નથી. એ તો ગમે એ રીતે પોતે આગળ પાછળ ગોઠવી લે. કુકર વહેલું ચડાવવું રસોડામાં કે મોડું ચડાવવું એમાં કાંઈ બીજો ફરક પડતો નથી. પણ સત્સંગ થાય એ રીતે વ્યવસ્થા ગોઠવવી જોઈએ, એ રીતે પ્રવૃત્તિની વ્યવસ્થા હોવી જોઈએ. અને એમાં સંકોચ એટલે ઓછો કરવો હોય તો કરવી. સોનગઢમાં ઘણા એકલા રહેતા હોય, બધું હાથે જ કરવું પડતું હોય, કામવાળા ન મળતા હોય તો એવી વ્યવસ્થા ન હોય. તો એક ચીજ બનાવીને ખાઈ લઈએ, બે ચીજ બનાવીને ખાઈ લઈએ, પાંચ ચીજ જોઈએ તો પામાં વખત બગડે ને. રાંધતા કલાક દોઢ કલાક થતો અડધી કલાકમાં પતે. શાકનો રોટલી ખાઈ લ્યો, શું અડધી કલાકમાં પતી જાય. એમ પ્રવૃત્તિને સંકોચીને પણ સત્સંગને ઉપાસવો જોઈએ. અને એ સત્સંગ ઉપાસવા જતાં પ્રવૃત્તિ સંકોચતા પાંચ ઇન્દ્રિયના વિષયો ઉપરની પ્રવૃત્તિ ઉપર કાપ પડતો હોય તો એ વધારે સારું છે. નુકસાનથી બચવા માટે એ વધારે સારું છે. કે જેમ કે બે ચીજ એક ચીજ ખાવાની હોય તો બીજો રસ લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને સત્સંગ પ્રત્યેના ભાવ લંબાય, ખાવા પીવા પ્રત્યેના ભાવ ઘટી જાય, ઓછા થઈ જાય, એનો રસ તૂટી જાય. ઈષ્ટ છે એ જીવને. એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તો તે જીવે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, ચોક્કસ સંકોચવી, એવું જ આયોજન કરવું, એવી જ વ્યવસ્થા રાખવી. મોટો પથારો હોય ને જાજી પ્રવૃત્તિ હોય માણસોને રોકી શકે છે, એટલે આવક ઓછી થાય. એમાં શું, મોટો પથારો હોય તો આવક કંઈ વધારે હોય કે નહીં? તો વિશ્વાસો માણસ રાખે, એટલો પગાર ને એટલી આવક ઘટે, બીજું શું એમાં. પણ એનો પોતાનો પગ તો છૂટો રહીએ કે ન રહીએ, પણ પોતાને મમતા વધારે હોય અને વધારે ખર્ચો કરવો ન ગમતો હોય, આવક જાજી હોય છતાંય ખર્ચો કરવો ન ગમતો હોય, તો એમ કે મારે વખત ન મળે, મને વખત ન મળે, અમારે કામ એવું ને કે મને વખત ન મળે, એ બધી વાત સાવ ખોટી છે. એ વાત રહી બહારની. એવો જ ભાવ આવે, એવી જ વૃત્તિ આવે કે સત્સંગ માટે અલાયદો સમય, ખાસ સમય ફાળવવો છે, અને બાકી સમય રહે એમાં જ સંસારની પ્રવૃત્તિ કરવી છે. ને થાય એટલી કરવી છે ને ન થાય એટલી નથી કરવી. જા અવશ્ય એમ કરવું, ચોક્કસ એમ કરવું, એ બહારની વાત રહી, પણ બહારના સાથે પોતાના પરિણામની વાત રહી. અંદરમાં પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા, આ અવલોકનનું વાત આવી છે. પોતાના દોષને નિષ્પક્ષપણે ક્ષણે ક્ષણે, એટલે જ્યારે જ્યારે પ્રતિક્ષણે થાય ત્યારે, જે જે કાર્યમાં થાય, જે જે ઉદયના પ્રસંગોમાં થાય, એ બધે જાગૃતિ રાખીને તીક્ષ્ણ ઉપયોગે, એટલે બારીક અને જરા ધારદાર ઉપયોગ. કેવો? તીક્ષ્ણ એટલે ધારદાર, બારીક ઉપયોગ, સૂક્ષ્મ ઉપયોગથી જોવા. અમુક દોષ ન દેખાય એમ નહીં, બધા પકડી શકે. ઝીણામાં ઝીણા નાનામાં નાના દોષને, સૂક્ષ્મ દોષને પણ પકડી શકે એવો ઉપયોગ સૂક્ષ્મ અને તીક્ષ્ણ અવલોકનની પ્રેક્ટિસથી થઈ શકે છે, ન થાય એવું નથી. પ્રેક્ટિસ જોઈએ અને જોઈને પરીક્ષણ કરવા, જોવા પાછળ આ હેતુ છે. જો ચાલતા દોષને જોવામાં આવે, પકડવામાં આવે, ઉપયોગે કરીને પકડવામાં આવે, જાગૃતિ કરીને પકડવામાં આવે, તો તે પરીક્ષણ થયા વિના રહે નહીં, ગેરંટીડ. ચાલતા દોષને પકડવા, જોવા, એ દોષને ઘટાડવા મટાડવાનો રામબાણ ઉપાય છે. પ્રયોગ કરી જોજો, પ્રયોગ સિદ્ધ વાત છે. એ પ્રયોગ કરે એને ખાતરી થશે, વિશ્વાસ આવશે કે દોષને મટાડવાની આ એક સારામાં સારી, નિષ્ફળ ન જાય એવી પદ્ધતિ છે, સારામાં સારી સફળ થાય એવી, ચોક્કસ સફળ થાય એવી પદ્ધતિ છે. ઉપયોગ કરીને એટલે જાગૃતિપૂર્વક, સાવધાનીપૂર્વક, દરકારપૂર્વક. દરકાર છે કામ કરવાને, કેમ કે નુકસાન ક્યાં થાય છે? વર્તમાન કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે નુકસાન થઈ રહ્યું છે. ત્યાં જો દરકાર ન હોય, એ નુકસાનને મટાડવાની ઘટાડવાની દરકાર ન હોય, ઉપયોગ ન હોય, તો કોઈ દિવસ જીવનું કલ્યાણ થાય જ નહીં. ભલે ગમે એ સાધન કરે, પાછો ઉપયોગમાં તો નુકસાન કરીને બેસે. સૂક્ષ્મ દોષમાં મનથી થતા પ્રવૃત્તિ ન હોય, દોષની પ્રવૃત્તિ બહારમાં શરીરની વચનની ન હોય, મનમાં થતા હોય, અને તે પણ સૂક્ષ્મ વિકલ્પથી થતા હોય, બહુ સ્થૂળ વિકલ્પ ન હોય, અથવા તીવ્ર રસવાળા ન હોય ને મંદ રસવાળા હોય, અથવા કાલે આપણે ચર્ચા ચાલી હતી એ પ્રમાણે સમજણ બે પડખાની હોય પણ વજન ખોટે પડખે જતું હોય. સમજણ બરાબર હોય પણ અભિપ્રાયમાં હજી ફેર ન પડતો હોય, એ બધા સૂક્ષ્મ દોષ છે. અથવા અલ્પ સમય માટે દોષ થતો હોય, લંબાતો ન હોય, એને સૂક્ષ્મ કહેવાય. હા, દ્રષ્ટાંત છે. તમે જમવા બેઠા છો, પાંચ સાત ચીજ ભાણામાં પીરસાયેલી છે, જે ચીજ તમને ભાવે છે એ જ્યારે જીભ ઉપર આવે છે ત્યારે જરાક સારું લાગી જાય છે, બાકી પાછા તમે રૂટીન પ્રમાણે જમી લ્યો છો. એ ક્ષણ માત્ર માટે તમને રસ પડી જાય છે, ઠીક લાગી જાય છે. હવે એની પાછળ તમારો અભિપ્રાય પહેલેથી પ્રી કોન્સેપ્ટ એવો હોય છે કે આ વસ્તુ સારી, દૂધીનો હલવો એટલે સારી ચીજ. કોઈ એક વસ્તુ માટે માણસનો અભિપ્રાય હોય છે, સારા નર્સ આપણાનો એ અભિપ્રાય છે, એ કોન્સ્ટન્ટ રહે છે, એનો વિકલ્પ નથી ચાલતો. જ્યારે એ ચીજ ઉદયમાન થાય છે, ઉદય પ્રસંગમાં આવે છે, ત્યારે અભિપ્રાય અને ઉદય એક સાથે એક થઈને રસને ઉત્પન્ન કરી લે છે ભલે ક્ષણ માટે. હવે બહુ ઓછા ટાઈમ માટે એ દોષ થતો હોય તો પકડાય નહીં, પણ અવલોકન અને જાગૃતિ હોય તો પકડાય, અને પકડાય તો એ રસને તીવ્ર થવા દે નહીં. જોવાથી ફાયદો એ છે કે જે દોષનું પરીક્ષણપણું થવું છે એ તત્કાળ થાય છે, અને થાય છે તે અનુભવ ગોચર પણ થાય છે. દોષ બે પ્રકારના છે, વૈચારિક દોષ અને અનુભવનો દોષ. આપણે જે દ્રષ્ટાંત લીધો એ અનુભવના દોષનો લીધો. વિચારોમાં પણ અનેક પ્રકારના દૂષિત વિચારો આવતા હોય છે, બે પ્રકારે દોષ થતા હોય છે. એમાં પણ સ્થૂળ સૂક્ષ્મના ભેદો છે. કોઈ સ્થૂળ વિચાર આવતા હોય, કોઈ સૂક્ષ્મ વિચાર આવતા હોય. અવલોકન હોય એને એ બધું પકડાય છે, અવલોકનથી એ પકડાય છે. એટલે અહીંયા કૃપાળુ દેવ આજ્ઞા કરે છે કે તમારે કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે તમારા દોષને જોઈને પરીક્ષણ કરવા. આ સત્સંગથી જે કાંઈ કરવા યોગ્ય કાર્ય છે તે આ છે, નહીતર વળી એ વાત ઊભી થાય છે કે સત્સંગ તો કરીએ છીએ પણ હવે કરવું શું. સત્સંગ તો અમે કરીએ છીએ પણ હવે કરવું શું, પણ પાછું તો પછી સત્સંગમાં શું કરવું એ જ સમજાણું નથી ને. તો કે આ કરવું, કામ કરવું જોઈએ, અંદરમાં કામ કરવું જોઈએ, માત્ર સાંભળી લેવું અને સંતોષ પામવું, અથવા માત્ર સાંભળી લેવું એટલે આપણે સત્સંગ કરીએ છીએ એમ ગણી લેવું, એ પણ સંતોષ જ થયો. સાથે સાથે કામ કરવું જોઈએ. હા, વિચારમાં દોષમાં, વિચારના દોષમાં પોતાના સંયોગોની ચિંતા થાય છે, પોતાના ભવિષ્યની ચિંતા કરે છે. ચિંતા કરવાની એવી બધી લાંબી પરિસ્થિતિ વિચારને છે કે દીકરાના દીકરાની ચિંતા કરે, ને એને ત્યાં દીકરો હોય તો એની ચિંતા કરે, એથી વધારે આયુષ નથી. નહીતર 71 પેઢી સુધી ચિંતા કરે ત્યારે એને એમ થાય કે 72મી પેઢીની પણ ચિંતા કરીએ. વિચારનો તો કઈ ઠેકાણા જ નથી. વિચારનો પતંગ ક્યારે કાં ક્યાં ઉડતો હોય, તો જાગૃતિ ન હોય તો એને ખબર પડે. પછી કોઈના અહિતનો વિચાર આવે, કોઈના પ્રત્યે રાગદ્વેષનો વિચાર આવે, બધા ઘણા પ્રકાર છે વિચારના, દોષના તો અસંખ્ય પ્રકાર છે. જ્ઞાન ઉપયોગની વાત છે, દર્શન ઉપયોગ છદ્મસ્તને પકડાતો નથી, એ શાસ્ત્રથી સ્વીકારવાની વાત છે. જ્ઞાનોપયોગમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બે ભેદે બે પ્રકારે ઉપયોગ પ્રવર્તે છે. એમાં પહેલાં મતિ જ્ઞાનનો ઉપયોગ થાય છે ને પછી શ્રુત જ્ઞાનનો ઉપયોગ થાય છે. મતિ જ્ઞાનમાં પણ चार स्टेज है, अवग्रह यह अवाय ने धारणा। एमा अवाय ना त्रीजा स्टेज उपयोग ने खबर એટલે દર્શન ઉપયોગ તો એ પહેલા થઈ જાય છે, મતિ જ્ઞાન ના ઉપયોગ પહેલા દર્શન ઉપયોગ થાય છે, પછી મતિ જ્ઞાન ઉપયોગ થાય છે, પછી શ્રુત જ્ઞાન નો ઉપયોગ થાય છે, એવો ક્રમ પડે છે ઉપયોગમાં। દર્શન ઉપયોગ તો કોઈને પકડાતો નથી, ન્યાયથી યુક્તિથી આગમથી સમજી શકાય છે। મતિ જ્ઞાન નો ઉપયોગ છે એ ત્રીજા સ્ટેજે પકડાય છે। એટલે અહીંયા તો આપ અવલોકન કરતો હોય એની ઉપયોગની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા કેળવાય છે, ઘડાય છે, અને એ રીતે જેટલી પોતાની આત્મકલ્યાણની રુચિ હોય છે એટલો ઉપયોગ સૂક્ષ્મ થાય છે, બારીક થાય છે, પ્રયોજનની દ્રષ્ટિકોણ એ જેટલો મજબૂત હોય છે એટલો પણ ઉપયોગ સૂક્ષ્મ થાય છે। અને પોતાના દોષને જોવે તો તે દોષને પરીક્ષણ કરે છે। અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, શું કહે છે? સમાજ પ્રતિબંધ અને કુટુંબ પ્રતિબંધની તો વાત ક્યાંય રહી ગઈ। દેહ પ્રતિબંધમાં દેહ ત્યાગ થવા સુધીની અભિપ્રાયમાં તૈયારી હોવી જોઈએ, કે પ્રાણ છૂટે તો ભલે છૂટે, આ શરીરના 10 પ્રાણ છે તે ખરેખર મારા પ્રાણ નથી, ખરેખર આત્માના પ્રાણ તો જ્ઞાન અને આનંદ છે, પણ એ હજી ખબર નથી ત્યાં સુધી। આત્માના પ્રાણ તે સત્સંગ છે, આત્માના પ્રાણ છે તે સત્સંગ છે એમ લેવું મુમુક્ષુ એ એટલું મહત્વ આવવું જોઈએ। નહીતર નાના મોટા બાનાને બાના હેઠળ હાલતા ને ચાલતા સત્સંગને જીવ છોડી દેશે। સત્સંગનું મૂલ્ય જેટલું છે એટલું જ્યાં સુધી સમજાશે ને અને સમજાઈને એની મક્કમતા નહીં આવે ત્યાં સુધી સત્સંગને કારણે જે આત્મલાભ થવો ઘટે તે થવાનો નથી, એ વાત ચોક્કસ છે। બીજા કોઈ પૂજા ભક્તિને વ્રત ઉપવાસથી તો કાંઈ આત્મલાભ થવાનો છે જ નહીં, એ તો અભિપ્રાય છોડી દેવા જેવો છે, એ તો મુમુક્ષુને ભૂમિકામાં સામાન્ય શુભ ભાવ અને પુણ્ય સામાન્ય પુણ્ય બંધનું કારણ સમજવું, એક સત્સંગમાં શ્રદ્ધા જ્ઞાન સાથે સીધો સંબંધ હોવાથી મિથ્યા શ્રદ્ધા અને અજ્ઞાનને મોળું પાડીને પોતાના સ્વરૂપ સમીપ જવાનો એક પ્રકાર ઉત્પન્ન થાય છે। એટલે જ્ઞાનીઓએ સત્સંગનું મહત્વ ઘણું આંક્યું છે અને એ મહત્વ દર્શાવવા માટે એમ કહે છે કે તે સત્સંગ માટે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારી લેવો, એ મને માન્ય છે, શરીર છૂટે તો મને માન્ય છે પણ સત્સંગ છૂટે તે મને માન્ય નથી, આવી તૈયારી અભિપ્રાયની હોવી જોઈએ। પણ તેથી એટલે સત્સંગથી તેવા સત્સંગથી કોઈ પદાર્થને વિશે, કોઈ પ્રસંગને વિશે, કોઈ વ્યક્તિને વિશે, કુટુંબાદીમાં વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ નથી। ભક્તિ સ્નેહ એટલે આસક્તિ સ્નેહ લેવો, બાકી સંસારના પ્રસંગોમાં પદાર્થોમાં તો ભક્તિ આસક્તિ છે, ભક્તિ નથી પણ આસક્તિ છે, પણ જેનું ભજન ચાલે એ પરિણતિને ભક્તિ કહેવામાં આવે છે, એટલે અહીંયા ભક્તિ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેની પરિણતિ થઈ જાય છે જીવને, જેના પ્રત્યે વિશેષ સ્નેહ હોય છે, રાગ હોય છે, સ્નેહ એટલે રાગ સમજવા, એની પરિણતિ થઈ જાય છે રસને લીધે. એ થવા દેવો યોગ્ય નથી. સત્સંગની પરિણતિ થઈ જવી જોઈએ એમ કે છે. કોઈ જગતના પદાર્થની પરિણતિ ન થવી જોઈએ, સત્સંગની પરિણતિ થઈ જવી જોઈએ. એ 491માં પોતે એમ જ કહ્યું છે ને કે અમને કોઈ જગતના પદાર્થો માટે ક્યાંય પ્રતિબંધ નથી. પાને જે ગાથા લીધી છે સુયગડાંગની, એની નીચે પહેલી લીટી, સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ. અમે તો મુક્ત છીએ, કોઈ આધિ વ્યાધિ ઉપાધિ અમને અડતી નથી, એટલે અમારે આધિ વ્યાધિ ઉપાધિથી રોકાવવું એ પ્રશ્ન જ નથી. તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. અમારી પરિણતિ થઈ ગઈ છે સત્સંગ માટે, અમારી ભક્તિ એટલે પરિણતિ થઈ ગઈ છે, એ પરિણતિ મટશે એવું અમને લાગતો નથી. કેમ કે સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું, સત્સંગ સર્વોત્તમપણું એનું ભાષ્યું છે, એનું અપૂર્વપણું અમને ભાષ્યું છે. અને તે ભાવ, તેવો ભાવ, અપૂર્વપણાનો સર્વોત્તમપણાનો ભાવ અહોરાત્ર, અહો એટલે દિવસ, રાત અને દિવસ એમ અમને વૈશા કરે છે. એ તો રાત દિવસ એ ભાવ અમને છૂટતો નથી. તથાપિ ઉદય જોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. એ બંધન કેટલું પૂર્વે કર્યું છે એટલે સત્સંગનો અંતરાય અમને વર્તે છે. અને તે સત્સંગનો અંતરાયનો ખેદ પણ અહોરાત્ર કરીને અમને વર્તે છે. એ અંતરાય આવે ને એનો ખેદ ન થાય તો એને અંતરાય અંતરાય તરીકે નથી. પછી સત્સંગી અમને કેવા લાગે છે ને વગર સત્સંગી અમને કેવા લાગે છે એ વાત કરી છે. શું જગતના સંસારી જીવોને પોતાના કુટુંબીઓ સારા લાગે, પોતાના લાગે અને સારા લાગે, જ્ઞાનીને સત્સંગીઓ સારા લાગે છે અને એ પોતાના લાગે છે, કુટુંબીઓ એને પારકા લાગે છે, આમ છે. એટલો બધો ફેર છે એ વાત એમણે કરી છે, ઘણા શબ્દોથી વાત કરી છે. શું કહ્યું? કે તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. યોગ એટલે શું? એવી એવો સંયોગ ઊભો થતો હોય કે ભાઈ તમે આ સત્સંગ કરો છો ને એ બિલકુલ અમારા ઘરમાં નહીં ચાલે. ઘરના મુખિયા હોય, અધિકાર બુદ્ધિથી વાત કરતા હોય, અમારા ઘરમાં નહીં ચાલે. તો પછી તમે તમારો રસ્તો કરી લ્યો અને આ ઘર છોડીને ચાલ્યા ગયા, અને આ ઘરમાંથી તમને કાંઈ મળશે નહીં, હાથે પગે નીકળવું હોય તો નીકળી જાય. ત્યારે પછી જીવવા માટે તો માણસને કાંઈક સંયોગ તો જોઈએ, વ્યવસ્થા તો જોઈએ, ખાવું પીવું રહેવું કપડાં લતા, શું જે પ્રાથમિક જીવન જરૂરિયાતો એમિનિટીસ ગણવામાં આવે છે, એની કોઈ વ્યવસ્થા ન થતી હોય તો એને એ વ્યવસ્થા રાખી અને સત્સંગને છોડવો કે સત્સંગને પકડીને એ વ્યવસ્થા એ પરિસ્થિતિ સ્વીકારવી. કોઈ વાર કટોકટી ઊભી થવાનો પરસ્પર પરિસ્થિતિ ઊભી થાય ખરી ત્યારે શું કરવું એને માટે કહી દીધું કે દેહ ત્યાગ થવાનો યોગ થતો હોય તો પણ તે સ્વીકારવો, પણ સત્સંગથી વિશેષ કોઈને મહત્વ આપવું નહીં, ભક્તિશને થવા દેવો નહીં એટલે મહત્વ ન આપવું. કોઈ કંઈક ભાઈ પછી કરજો, હવે હમણાં રહેવા દો. તો એને પૂછી શકાય કે જિંદગીનો કોઈ ભરોસો છે, મનુષ્ય જીવનનો કોઈ ભરોસો છે, પછી કરી છે એમાં આયુષ પૂરું થઈ જશે તો વાત રહી જશે, તારે કરવા જેવી વાત રહી જશે, માટે આમાં પછી કામ આવે નહીં, પહેલા આ ને બીજું બધું પછી. જ્યાં સુધી આત્મકલ્યાણના હેતુભૂત એવા સત્સંગને ટોપ પ્રાયોરિટીમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી એ વાત લાસ્ટ પ્રાયોરિટીમાં હોય છે એમ સમજી લેવું. એટલે સંસારની ઉપાસના ટોપ પ્રાયોરિટીમાં છે અને આત્મકલ્યાણ લાસ્ટ પ્રાયોરિટીમાં છે, એ આખી પ્રાયોરિટી બદલવી પડશે. આત્મકલ્યાણ અને સત્સંગ ટોપ પ્રાયોરિટીમાં અને આખો સંસાર લાસ્ટ પ્રાયોરિટીમાં. સમજણપૂર્વક સ્વાધ્યાય તો એ સમજવા માટે છે, સમજણપૂર્વક જ્યાં સુધી ચેન્જ ઓફ પ્રાયોરિટી નહીં આવે ત્યાં સુધી કોઈ દી આત્મકલ્યાણ થવાનું નથી એમ કહેવા અહીંયા માગે છે. દેહ ત્યાગ કરવાનો પ્રસંગની વાત કરીને એમ કહેવા માગે છે, નહીતર સંસારમાં તો એ થવાનું. ભાઈ હમણાં રહેવા દો, તમે શું હમણાં તમે આમ નહીં, પછી આપણે પછી આગળ ઉપર આપણે હું તમને તમારી સાથે છું, આપણે બધા એવું કરશું. ચાલો અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે નહીં, એ ભરોસો મને નથી, એ ભરોસો મને નથી. મારો મનુષ્ય ભાવ પૂરો થાય એ પહેલાં મારે કામ કરવાનો વિચાર છે, નિશ્ચય છે, અને એ નિશ્ચય હું બદલવા માગતો નથી. એવી મક્કમતા આવવી જોઈએ, એ ટોપ પ્રાયોરિટી આવે તો જ એવી મક્કમતા આવે, નહીતર ન આવે. નહીતર કાંઈ ને કાંઈ પરિસ્થિતિમાં જે લાસ્ટ પ્રાયોરિટી છે એ જળવાઈ રહે અને જિંદગી નીકળી જાય. જિંદગીના વર્ષો તો સ્વપ્નની જેમ ચાલ્યા જવાના છે, વખત કોઈને માટે રોકાતો નથી. ઘડિયાળના કાંટાને ઊભો રાખી દો, એ વખત કોઈને માટે રોકાતો નથી, એ તો ચાલ્યો જ જાય છે. એનો પ્રવાહ એક સેકન્ડ પણ કોઈ દિવસ રોકાયો નથી ને રોકાવાનો પણ નથી. તેમજ પ્રમાદે રસગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. શું કહે છે? પ્રમાદ એટલે શિથિલતા, પ્રમાદ એટલે અહીંયા શિથિલતા. શિથિલતા આવે હમણાં નહીં પછી નિરાતે વાત આવે, એ પ્રમાદ સત્સંગમાં નહીં કરવાનો, પ્રમાદ સત્સંગમાં નહીં કરવાનો. રસગારવાદી એટલે કોઈ પણ જગ્યાએ રસ પડી જાય તો પણ એમાં ઢીલાપણું લાવવાનું નહીં. પ્રસંગો એવા બનતા હોય છે કે ભાઈ આજ તો અમારે એવા સંબંધ વાળાની પાર્ટી છે કે ગયા વગર હાલે એવો નથી. હવે અંદર અંદર બીજું હોય છે, અંદર એ પાર્ટીની અંદર જે કાંઈ પાંચ ઇન્દ્રિયના વિષયોનું પોષણ મળતું હોય છે એની મીઠાશ હોય છે, કાં ખાવા પીવાની ને કાં બીજા પ્રકારોની, અનેક પ્રકારો છે એની અંદર. કેમ કે એવા પ્રસંગોની અંદર પાંચે ઇન્દ્રિયના વિષયોને પોષણ મળે એવી વ્યવસ્થા હોય છે. સંગીત સારું મૂકવામાં આવે, ડેકોરેશન સારું કરવામાં આવે, સુગંધિત પદાર્થોનો પ્રયોગ કરવામાં આવે, સારું સારું જમવાનું મળે, બધા પાંચે ઇન્દ્રિયના વિષયોને જેને જેમાં રસ હોય એવું કાંઈક ને કાંઈક અંદર મીઠાશ હોય એટલે વાત કરે કાંઈક સંબંધની કે કોઈ પણ, એ રસગારવાદી દોષ છે. અથવા આ બાજુ સત્સંગનો ટાઈમ થયો અને આ બાજુ ગરમા ગરમ નાસ્તાની ચીજ ડીશમાં આવીને બરાબર, કે ભાઈ હવે તમે થોડું 5-10 મિનિટ મોડું કરજો પણ હવે આ તમને ભાવેલ ચીજ છે એનો નાસ્તો પૂરો કરી લ્યો, નહીંતર એ ઠરી જશે ને બગડી જશે, પછી ફરીને ગરમ કરવામાં એવી મજા ન આવે. કાંઈ વાંધો નહીં, આ તમને 10-15 મિનિટ મોડું તો મોડું, પણ આપણે હવે એક વખત લઈ લ્યો. રસ ગારો, રસ શબ્દોને ગારવ શબ્દ આવે તો ખુદે અંદર આત્મા એને ઠીક લાગી જાય છે. એવા કોઈ પણ કારણે શિથિલતા આવવા દેવી નહીં, ઢીલા પડવું નહીં. પુરુષાર્થ ધર્મ મંદ કરવો એટલે ઢીલા પડવો નહીં. સત્સંગનો સમય થયો એટલે બધું પડતું, બધું પડતું મૂકી દેવાનું. અન્ય મતિઓ પણ આવા મક્કમ હોય છે, આ તો બહુ સમજણ વાળો વિષય છે, સમજણથી આવેલી મક્કમતા છે. વચમાં ગયા હતા, જાહેરાત હતી કે અમારે ફ્લેટ વેચવાનો છે, ફ્લેટ વેચવાની ઘણી ગરજ વેચનારને, મંદી હાલતી હોય એમાં ગરજ જ હોય ને વેચનારને, તો કે ભાઈ પૂજામાં બેઠા છે 1 કલાક પછી જ મળશે. એ વેચાય નો વેચાય નહીં એને સંબંધ નથી પૂજા પહેલી એની. હા, એ મુખ્ય માણસ છે એ પૂજામાં બેઠા છે, તમારે વાત કરી શકે એવા છે એ પૂજામાં બેઠા. 1 કલાક પછી આવો તો 1 કલાક પછી અમે આવી શકીએ એમ નથી, તો કે તો પછી અમે કાંઈ કરી શકીએ એમ નથી. પુરાણે કહેવાય ન જાય કે આવ્યા જાય છે ઘરા ગાવેલા, એવું એવું ઘરવાળા એટલા મક્કમ અને પૂજા કરવાવાળા એટલા મક્કમ કે મને વચ્ચે તમારે ક્યાંય દખલ કરવાની નથી. આ તો સત્સંગ હાલતો હોય ને બોલાવા આવે, ફલાણાનો ફોન આવ્યો છે, ફલાણા ઘરે આવ્યા છે, ફલાણું આમ છે તેમ છે, આમ બન્યું છે તેમ બન્યું છે, એવા મક્કમ તો આમ અંધશ્રદ્ધાવાળા હોય છે. આ તો સમજીને શ્રદ્ધા કરવાની વાત છે. અન્ય મતમાં પણ એવી મક્કમતા, એવું સમર્પણ એવું હોય છે કે તમે જોઈ લો, દંગ થઈ જાઓ, જોઈને આશ્ચર્ય પામી જાઓ. આવી બી અર્પણતા હોય છે. હે, કામ છોડી દઈએ એમ ને, એનો તમારે મકબરો જોવો હોય, કરોડો રૂપિયો રૂપિયા ખર્ચીને બનાવે છે એ લોકો. નમાજ પઢવાનો જે સ્થળ હોય છે, મસ્જિદ હોય છે, મોટી મસ્જિદ હોય છે, એને મકબરો કહે છે, કરોડો રૂપિયા નાખે એની અંદર. હા, અંધશ્રદ્ધા છે એવા. અને અહીંયા આ લોકોને જો આગાખાની જે ખોજા છે, મુસલમાનની જે જાત છે આગાખાની ખોજા, નામદાર આગાખાન તરીકે પ્રખ્યાત છે, એ લોકોના સંપ્રદાયમાં એવું કે ગરીબમાં ગરીબ માણસ ખોજો હોય, શાકભાજી અને ડાળિયા મમરાની લારી ફેરવતો હોય અને સાંજે ખીચડી ખાય એટલું માંડ કમાતો હોય, એ ખીચડી ખરીદે, રોજે રોજની ખીચડી ખરીદે. ખીચડી એટલે ઘઉં ચોખા ભેળવેલી અનાજની આઈટમ એને તૈયાર ખીચડી લઈ આવે, તૈયાર એટલે પછી ઘરે જઈને રાંધે. પણ ચોખા જુદા, મગ જુદા, મગની દાળ ફાડા જુદા, એમ નહીં તૈયાર મળે ગામડામાં. એ ખીચડી આપજો અડધો કિલો કે એક શેર કે બશેર કે શું, અને કુટુંબમાં જેટલી જોતી હોય એનાથી મુઠ્ઠી વધારે લઈએ ને એ મુઠ્ઠી ખોજાખાનામાં નાખ્યા અમે. તું કે પેટે પાટા બાંધીને એના ધર્મસ્થાનમાં અર્પણતા કરી આવે એવી શ્રદ્ધા તો આ લોકોના સંપ્રદાયમાં છે. એ બધી આવા ગામે ગામમાં ખોજાખાના હોય છે, એમાં એ લોકો કાંઈ ને કાંઈ આપી આવે અને એ પછી બધું છેવટે આગાખાનને પહોંચે છે. અને આગાખાન એમાંથી પાછું દાન કરે છે એના ને એની નાતના ને જાતના ને એમાં એની પાસે અબજોની સંપત્તિ. પણ આવી રીતે ભેગી થાય છે. જૈન ધર્મની પ્રભાવના કરવી હોય તો વ્યક્તિ દીઠ રોજ એક રૂપિયાનું સમર્પણ કરવામાં આવે ને, વધારે નહીં. કેટલું? ઘરમાં પાંચ જણા હોય તો 5 રૂપિયા, 4 જણા હોય તો 4, 2 જણા હોય તો 2, 1 હોય તો 1, 10 હોય તો 10. 10 હોય તો 10 પેટ ભરીએ છીએ કે નહીં, 5 હોય તો 5 પેટ ભરીએ છીએ કે નહીં, અને એમાં કંઈ 1 રૂપિયામાં થાય એવું નથી. આજના જમાનામાં 1 જ રૂપિયાનું જો સમર્પણ કરવામાં આવે એટલી જો સમજણ હોય તો આ જૈન ધર્મની ઝાળો જલાલી જુદી જાતની હોય. પણ એટલી સમજણ ઘણા બુદ્ધિશાળી એવા આપણે વાણિયા કહેવાતા બુદ્ધિશાળી, એટલી સમજણ આપણામાં નથી જેટલી ખોજામાં છે. નહીં કલ્પેલો તમારી પાસે ફંડ ઊભું થાય. કેટલું? તમે કલ્પના નહીં કરો એટલું ફંડ ઊભું થશે. માનો કે 1 કરોડ જૈન છે તો રોજના 1 કરોડ મળે કેટલા? તમારે ધર્મ પ્રભાવના કરવા રોજના 1 કરોડની આવક હોય તો તમે આભે પાટો મારો કે નહીં? નથી, કોઈને વિચાર શક્તિ નથી, કરવું નથી, લાગણી નથી, ધર્મની દાજ નથી, ધર્મનું મહત્વ નથી, આવી પરિસ્થિતિ છે. શું આપણે આબુ ગયા હતા ને, આબુ 2 વર્ષ પહેલા શિબિર કરી હતી આપણે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝમાં, એ કે અમે ફંડ ફાળો કરતા જ નથી. અમારા 4 લાખ અનુયાયી છે એ રોજ અમારા સેન્ટરની અંદર 1-1 રૂપિયો નાખી દે છે સ્વચ્છાએ. કોઈને કહેવાનું નહીં કે તમે નાખો છો કે નથી નાખતા, બધા પોતાને સમર્પણ જ છે એટલું. રોજના 4 લાખની આવક છે અમારી સંસ્થાને. મહિને કેટલા થયા? હે, 1 કરોડ ને 20 લાખ રૂપિયા 1 મહિને થયા. અને 15, 12, 80, 100, 18 કરોડની આવક થઈ 1 વર્ષને. 18 કરોડની આવક જુઓ તમે એના એના વિકસાવ્યા છે સેન્ટરોને, એને એનું ડિસિપ્લિન ને એની વ્યવસ્થા. શરમાવવું પડે આપણા લોકોને, એવી વાત છે. કહેવાનો મતલબ શું છે કે ધર્મ પ્રત્યેની લાગણી સમાજમાં નથી, સમાજમાં હોય કે ન હોય વ્યક્તિગત રીતે તો કેળવણી કેળવવી જ જોઈએ. કારણ કે વ્યક્તિ વ્યક્તિ થઈને સમાજ છે, વાત સમજણની છે. ત્યાં અંધશ્રદ્ધા છે છતાંય આમ છે, અહીંયા આવી સરસ સુંદર આત્મકલ્યાણકારી સમજણ છે ત્યાં ધબડકો છે. આ પરિસ્થિતિ છે, પંચમકાળનું પ્રદર્શન છે. આમાં શું છે? પંચમકાળનું પ્રદર્શન છે. સત્ય ધર્મનો પરાભવ થશે, અસત્ય ધર્મનો વિજય થશે એમ ભાખ્યું છે. એમ સર્વજ્ઞ તીર્થંકરે ભાખ્યું છે. આમ છે, એ રીતે ક્યારે પણ શિથિલતા આવવી જોઈએ નહીં સત્સંગ માટે. અને એવી શિથિલતા આવે તો સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. એટલે શક્તિ તો ઘણી છે પણ એ શક્તિને સંતાડવી નહીં, એ શક્તિને સંતાડવી નહીં. એ રીતે અહીંયા કેટલું મહત્વ સત્સંગનું છે એ આ પેરેગ્રાફમાં વિશેષ કરીને સમજાવ્યું છે. પછી એવો સત્સંગનો યોગ ન હોય ત્યારે શું કરવું એના ઉપર થોડું માર્ગદર્શન છે. એ હવે પછીના પેરેગ્રાફમાં.